એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર ઉમાશંકર જોશીની વાર્તા છેલ્લું છાણું. ઓડિયો પઠન પાર્થ મારુ. સૂર્યાસ્ત. આથમણા બારણાનું ઘર. સંધ્યાના કેસુડિયા રંગથી લીપાયેલી ઓસરીમાં ખાટલા પર હિંમત અને વેણીલાલ બેઠા છે. હિંમત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઊભો થવા જાય છે. ઠીક ત્યારે વેણીલાલ, વેડા છતો કુએ આંટો મારી આવું. જોને ટાઢનો ચમકારો તો અત્યારથી. શી ઉતાવળ છે! એટલામાં બંને જુવાનોની પડખે થઈને એક બાઈ ઉતાવળી સોડિયું વાળીને હાથમાં એક છાણું લઈ ઘરમાં જાય છે. એની પાની પર પ્રકાશતા સંધ્યા તેજથી અંજાઈને જાણે આડું અવડું જોઈ હિંમત પાછો ખાટલા પર બેસી ગયો. શિંગડીવાળી ગેડી બે જણની વચ્ચે પડી રહેલી. વેણી બોલ્યો, દેવતા લેવા આવી લાગે છે. શો ઠમકો છે! તને નકામો રખડાવી માર્યો. જયરામ મરી ગયો ને હવે તો બિચારીને ડોશી પીખી પીખીને ખાઈ જાય છે. ડોશી ગમે તેવી તોય તારી કાકીને. તમારું કુટુંબ શુરૂ પૂરું છે. જોજે, અત્યારથી લખત કરી આપું છું, આ જીવી પણ એ ડોશી જેવી. કરડવા આવે એવી ન થાય તો કેજે. અમારે શું? અમારા કુટુંબને શું? અમે તો હવે એકમેકથી બોલવાનું પણ માંડી વાળ્યું છે. ઘર જોડાજોડ ઘરડાએ કરેલા છે એટલું જ. એ ડોશી, એમાં બિચારી એનો શું આંક? તમે એવું રાખશો તો આય જલ્દી ડોશી થઈ જશે. તને લાગણી ભારે થઈ આવે છે તો રહેને આ સામા ટીંબા પર છાપરી નાખીને. જીવી છાણા પર અંગારા મૂકીને બહાર આવી. સંધ્યાનું લાલ લાલ અજવાળ્યું ચાલ્યું જ ગયું હતું એમ લાગતું હતું તેને. એના મોઢાએ એકદમ છતું કરી દીધું. સ્થિરતાથી ગંભીર ચહેરે હિંમત અને વેણીની પાસે જઈને સાવચેતીથી ગેડી ઓળંગીને એ પસાર થતી હતી. ત્યાં હિંમત પણ જવા માટે ઉઠતો હોય એમ હલ્યો. ઠીક ત્યારે મકાઈમાં ઢોર પેસી ગયા હશે કાં તો. અને એનું બોલવું એણે પણ પૂરું સાંભળ્યું નહીં હોય. ગેડી હાલી કે શું, પણ લુગડામાં ગેડીની શિંગડીઓ ભરાવાથી જીવી પડતા પડતા રહી ગઈ ને એના હાથમાંથી છાણું હતું તે ક્યાંય દૂર ટુકડા થઈને પડ્યું ને અંગારા આંગણામાં જતા વેરાયા. અંગારાથી પણ તાતી આંખોથી જીવીએ બંને તરફ જોયું ને હતો તેટલો શ્વાસ વાપરીને બોલી, જોતા નથી આંધળાઓ, આંખો કપાળે ચડી ગઈ છે તે. પડી ગઈ હોત તો એ તો ઠીક થયું, તે અંગારો મારી ઉપર ન પડ્યો. એના ગુસ્સાથી રાતા થઈ ગયેલા ચહેરા પર સંધ્યાનો છેલ્લો છેલ્લો રાતો રંગ છંટકાઈને એના ક્રોધની અસરને મારી નાખતો હતો. પેલા બંનેને એના ક્રોધમાં જ જાણે મજા પડતી હોય, એ વધારે તપે ને કંઈ બોલે એમ જ ઈચ્છતા હોય એમ સામું કંઈ બોલ્યા જ નહીં. જીવીના હોઠ અપાર ક્રોધથી કંપવા લાગ્યા. વેરણ સંધ્યાને લીધે એ કદી ન હતી એવી રમણીય લાગતી હતી. હિંમત અને વેણી બંને અપૂર્વ આનંદથી એની સામું જ જોઈ રહ્યા ને આછું આછું મલકાયા. હવે જીવીથી ન જ રહેવાયું. નફટો, તમારી માની સામું જોઈ જોઈને હસોને જઈને. અને નીચા નમીને એણે ક્રોધની ધૂનમાં ને ધૂનમાં છાણાનો એક ટુકડો ઉપાડ્યો પણ ખરો. પણ એટલામાં માવાળું સાંભળીને ઘરમાંથી વેણીની માં 50-55 ડોશી હાથમાં દહોણી લઈને બારણે આવી ઊભી. આકાશમાં ને સૌના મોઢા પર અંધારું ઉતર્યું. શું છે વેણી, શેની ધમાલ છે? કંઈ નહીં, એ તો ભાભી દેવતા લઈને જતી હતી ને ઠેસ વાગીને પડી જતી હતી, એમાં અમને ભાંડે છે. ઠેસ વાગી? ઠેસ વાગે ને મારા વેરીને! જીવી ભભૂકી ઉઠી ને ડોશી તરફ જઈ બોલી, આ તમારા વેણીને કંઈ કહો કે માણસની રીતમાં ચાલે ને આખા ગામ છેડાના બળદિયા લાવીને અહીં ટોળે ન કરે. ડોશીએ હિંમત તરફ જોયું. ના ના ફોઈ, હું તો મારે કુએ જતો હતો. વેણીએ રોક્યો તો વળી બેઠો, પણ એ તો એને ટેવ પડી છે. મને જુએ છે કે એની આંખ ઠરડાઈ જાય છે. મેં તે એનું એવું શું બગાડ્યું છે? જો જીવલી, તારી સાથે ઝઘડો કરવો નથી, પણ આમ તારે આડ ચડાવતા ફરવું હોય તો અહીં દેવતા લેવા જ શા સારું આવી? કે કોક વાર કામે આવું છું કે મંગુડા માટે આવું છું, તમે આવવાની ના પાડશો ત્યારે કદી ઉમરો ચડું તો કહેજો. પણ આવા દઈને પી ગામના માણસોની કને મારી મશ્કરી. એનાથી પૂરું બોલાયું પણ નહીં, એ રોવા જેવી થઈ ગઈ. જો રોમા, ડોશી વળી ડાકણની જેમ આવીને બાજશે. તું જુએ છે કે એને અમારાથી પહોંચાતું નથી, એટલે એનાથી તો અમે બોલતા સુદ્ધા નથી. તું તારે અહીં આવે જાય છે, બોલે ચાલે છે, તો અમે સામું બોલીએ ચાલીએ છીએ. બાકી ડોશીએ તને અવળું ભણાવી હોય તો એ જાણે ને તું જાણે. ડોશી કોને ભણાવવા ગઈ છે? કાર્તિક પાસેની ઘરમાંથી જીવીની સાસુ માંડ માંડ ચાલતી ઓસરીના છેડા લગી આવીને ઊભી. એ તો તમે ભણાવો છો કે હું? અને ધોળા પૂણી જેવા ભવા પર કાંપતી આંગળીઓનું છજું કરીને એણે ઓસરી આંગળાનો બધો રંગ તપાસી લીધો. ક્યાં આવી ટાઢમાં બહાર નીકળ્યા? જીવીએ સાસુને અંદર જવા કહ્યું. હિંમત એની ગેડી લઈને જવા નીકળ્યો. જાય ક્યાં? જીવીએ છાણું વીંજ્યું. તમારે બેને કપાળે અંગારાની ડામ ન દઉં તો મારું નામ નહીં. હું મારે સીધી સીધી જતી હતી ને વચ્ચે તમારે લાકડી ઉલાડવાની શી જરૂર? જીવીની સાસુ કરાંજીને બોલી. હરામી, મારા દીકરાને તો મરાવી નાખ્યો ને હવે બિચારીની આની પાછળ શીત પડ્યો છે. તારું જાય રે સત્યાનાશ. હિંમત એને રસ્તે રસ્તે ગણકાર્યા વિના ચાલ્યો ગયો. સાસુ વહુ બંને ધુઆંપુઆ થઈ ગયા. જો વેણિયા, આપણે ગમે તેવા વેર હોય પણ ગમે તેમ તોય જીવી તારા પિતરાઈની વહુ છે. એની કોક આવીને તારે આંગળે ઠેકડી કરે એમાં તારું શું ભલું? છો અમારું બુરું દેખાતું, અમારું ભલું દેખાડવા તમને બોલાવશું પાછા. મોટા ઠેકડીવાળા, નક્કામી બલા. ચાલ ભાભી, તારા છાણાના ટુકડાને અંગારા વીણીને ચાલતી થા. ભાભીને એ તિરસ્કારમાં અને એની નાનમ બતાવવા તુકારથી જ બોલાવતો. એ રહેવા દે જીવલી, વીણમાં વીણમાં, એ અંગારા એના ઘરમાં જ લાગવા દે. વેણી સળગી ઉઠ્યો. જો ડોસી, એવું આડું તેડું બોલિશમાં હો, અંગારા લાગે ને તારા ઘરમાં. વેણી, ઘરમાં આવે છે એ ડાકણ તારો જીવ લેશે. બેટા ઘરમાં આવ, ઘરમાં. એની બાએ ટમકો મૂક્યો. ડાકણ ને તું ક્યાંની દહેરાની દેવી થઈને આવી? લાજતી નથી? આવડી ઘરડી ખખ થઈ પણ છોકરાને ફટવે જાય છે તે? કુવેચને વેલે તે? બાઈ, ક્યાંથી? અમારા જેવો છે તેવો વેલો છો રહ્યો. તું તારી નજર અમારી ગમ નાખે છે સીધ ને? મારા દીકરા પર દાઢ ભરાવીને ઊભી છે તે? જા ખસ, નહીં તો. ત્યારે નખો દીએ શા માટે મારી વહુને સતાવી? વેણીનો તોફાની છોકરો મંગુ હાથમાં રોટલાનું બટકું લઈને કરડતો કરડતો બહાર આવ્યો ને બૂમ પાડવા લાગ્યો. કાકી કાકી, કેવા અંગારા વેરાઈ ગયા, હાશ બહુ સારું થયું. ડોશી, તું જાય છે હવે? તને હાથ જોડું છું. એ તારી વહુ પર ભારે માયા છે, એને કંઈ બોલ્યું પણ નથી. ભાભી, તારે ઘેર જા, તને અહીં કોણ તેડું મોકલ્યું હતું? વેણી, ઘરમાં જાય છે? મંગુડાને પણ ઘરમાં લઈ જા. ટાઢ પણ જો ને, આ ડાકણી તો કદી નહીં ખસે. જીવી, ઈંડી આવો અહીં. ને છાપ જેવડું છાણું લઈને અહીં આવીને બધે આંગણામાં વેર્યું છે તે કયો ચાકર વીણી જશે? એટલું વીણીને જાઓ ને ખાઓ પીઓ ને રાજ કરો. વેણી હસતો હસતો બોલ્યો. તે આખું છાણું લઈને આવી હતી એમ? ડોશીએ ભણાવી હશે, નહીં તો આખું છાણું લઈને દેવતા લેવા ન જવાય. એટલાનીએ આવડી બૈરીને ગમ નહીં હોય? જા, તને કહ્યું. કોર ભાંગ્યું છાણું લઈને આવે તો આવજે. મસાણ્યું છાણું, આખું ને આખું લઈને અહીં દેવતા લેવા આવતી નહીં, વેણીની માં બોલી. મંગુ જીવીને વળગીને બોલ્યો. લાવ કાકી, વીણી આપું. પણ માની આંખ જોઈને ડરી ઘરમાં ચાલ્યો ગયો. જીવીની સાસુથી નબળાઈને લીધે એક શબ્દ પણ બોલાય એમ ન હતું, પણ બોલ્યા વગર છૂટકો ન હતો. જીવી, આવે છે કે નહીં? છાણાના ટુકડા છે ને, રહેવા દે. ક્યાં આખું છે? એના નસીબમાં લાઈ લાગે. ડોસલી, છાની મર, નહીં તો તને ભોય ભારે પડશે હો. વેણીથી ન રહેવાયું. તે નખોદિયા, તું જ છાનો મર ને? વેણીની માં વચ્ચે પડી. ભાઈ, તું ઘરમાં જાય છે? ક્યારનું તને કહ્યું? એને નખોદ સિવાય બીજું કંઈ જીભે ચડતું નથી. એનું ગયું છે ને આપણું ગયું જોવા જીવે છે. શી ઝેરીલી બલા છે! હું તો કહું છું સૌ જુગ જુગ જીવજો. ને થાકથી જીવીની સાસુ હાંફવા લાગી. ઝઘડાની સાથે અંધારું પણ જામતું જતું હતું. હા હા, જીવશું જીવશું ને તું ખારીલી જોતી રહીશ ને રોતી રહીશ. પણ જરી ટાઢો જીવ રાખ, ટાઢો. આપણને નહીં તો આપણા પાડોશીને હજો એમ પણ લોક તો રાખે છે ને તું તો કટંબડ મુઈ છે, કટમ ગયું મસાણમાં, તે મસાણમાં પણ એમને એમ ક્યાં જવાય છે? વેણીએ સામું ચોંપ્યું. આ હું હતો તો મારા નાથુ ભાભીના દૂણી દોરીને મસાણે લઈ ગયો હતો ને તાકડે હાજર હતો તો આ જયરામ મુઓ ત્યારે તમે અમારાથી બોલતા પણ નહીં તો એ છાણું લઈને હું આગળ થયો હતો. ગામમાંથી બીજું કોઈ છાણું લઈને આગળ નીકળવાનું હતું? વેણીની બાએ ઉમેર્યું. ને આ તું આટલી ગાજી મારે છે તે કંઈ અમરપટ્ટો લખાવીને આવી છે? આખી જિંદગી તમે બે જણા અમને શરાબ દેશો તોય આ મારા છોકરાને છાણું દોર્યા વિના છૂટકો છે? જીવી સાસુને કને જઈ પહોંચી ને ઉઠાડી અંદર લઈ જવા મથતી હતી. છોકરા મારા તારાથી સહન થતા નથી, પણ એના હાથે અગ્નિસંસ્કાર પામીને તો તારે સરગે જવાનું છે, વેણીની બા પોતાના ઘરમાં જતી બોલી. સાસુને ઉઠાડીને લઈ જઈને ખાટલા પર સુવાડીને જીવીએ જરાય પાણી આપ્યું. પીને ડોશી બોલી, ક્યાં જાય છે? ક્યાંય નહીં, પણ કહો તો સામા ઘરામાંથી દેવતા લઈ આવું. ના બાપ, મને બીક લાગે છે, અંધારામાં ક્યાં એકલી જાય? રસ્તામાં પેલો વેરી ભમતો હશે ને આ આવતોકને એટલામાં મને અહીં ટૂંપી જાય. અને હાફ ચડ્યો એટલે થોડી વાર દમ ખાઈને બોલ્યા, મરી જશું. એ જ ને, ભલે, કંઈ નહીં. તને લાગે છે એટલી બધી ટાઢ? નથી ખરું? ખૂબ નથી ટાઢ ખરું? જરી પેલો સાલ્લો ને પેલી તૂટલી ગોદડી મને ઓઢાડને. ઓઢાડીને જીવી દેવતા વગરની સગડી પાસે દીવા વગરના ઘરમાં બેઠી. હું રા ક વખતની બપોરે દેવતા ભારવો ભૂલી ગઈ ને વાણીઓ પીટ્યો દિવાસળી આપતો જ નથી. ધાનના સાટામાં કહે છે રોકડા પૈસા લાવો ને દાડીવાળા રોયા પેટિયામાં રોકડું નાણું આપે છે જ ક્યાં? આ લાકડાની ભારી અહીં લાવી તે વેચી આવી હોત તો કંઈક મળત, પણ આટલી ભારી તો આપણે પણ જોઈએ ને. કંઈ નહીં બાપ, કંઈ નહીં. પણ જીવી જો સાંભળ. સામે આથમણી દિશામાં પવનનો સુસવાટો આવ્યો. પહેલાં પેલું બારણું બરોબર વાસ ને? વાસ્યું? વાસેલું જ છે. તરણમાંથી પવન આવે છે, બારણામાં હવે કંઈ નથી રહ્યું. કંઈ નહીં બાપ, જો પણ સાંભળ, વખત છે ને હું મરી જાઉં, મારી અવસ્થા થઈ છે, હમણાંની માંદી રહું છું, સૌ મારી પછવાડે પડ્યું છે, ને જો વળી મોતનો ભેટો થઈ જાય તો એક કામ કરજે. કરીશ કે? એકમેકના મોઢા જોયા વગર બે ભૂતની પેઠે પોતે વાતો કરતા હોય એમ જાણે એમણે પોતાને જ લાગતું હતું. શું ભાઈ? બસ, નહીં જ કરે કે? એટલામાંથી એ ગઈ? પણ શું કહો ત્યારે ખબર પડે ને. જો હું મરી જાઉં એટલે તારે પોતે થઈને છાણું લઈને આગળ નીકળવું. વેણીઓ કે વેણિયાનો છોકરો કે કોઈ નીકળ્યું તો મારો જીવ જન્મો જન્મ અવગતે જશે, તને આ કહી રાખ્યું. બોલ, થશે આટલું? ટાઢમાં સોડિયું વાળીને બેઠેલી જીવીએ અર્ધભાનમાં કહ્યું, હા હા, એમાં શું, બધાને હાંકે કાઢીશ, જરી સૌને વિચિત્ર લાગશે, પણ એમાં શું? વેણિયાના હાથનો દેવતા પામીએ તો સીધા નરકે જ જઈએ તો? આપણે એમનો દેવતા જ ન ખપે. બસ હવે સમજી, એને એના ઘરનાનું જ છાણું છો દોરતો? આપ જો તારો હાથ, જો તું પોતે થઈને મારું છાણું દોરીશ. હું પોતે થઈને છાણું દોરીશ. શાંતિ. પવનના સુસવાટાની એક કટારી બારણાના તરડમાંથી અંદર આવતી જીવીને ભોંકાય છે. બાઈ, સાંભળો છો કે? હં. ને જો હું મરી જાઉં તો કોણ દોરશે? તમે જીવતા હો તો તમે દોરશો કે? હા, પણ હું જીવતી જ નહીં હોઉં. અને એ ખોખરું હસી. જીવતા હો તો જ વાત છે ને. લાવ જો હાથ, જેટલા ડગલા બને તેટલું પોતે થઈને છાણું દોરું ને પછી ગમે તે ડાઘુને આપી દેજો. હં હં. પછી એ બે ઊંઘ્યા કે નહીં એની પણ ખબર પડી શકે એમ નથી, કારણ કે આખી રાત બારણા પર પછડાઈ પછડાઈને પવનને સામસામાં બે સવાલ જવાબ સાંભળ્યા જ કર્યા હતા. હં હમ. સવારે તડકો થોડો થોડો નીકળ્યા પછી મંગુ લાંબા બોયાની બીડી ફૂંકતો ફૂંકતો બારણા આગળ ગયો. હજી લગી કાકીને ન જોઈ એ અકળાયો હતો. છેવટે બાપા કે મા દેખે નહીં એમ નીચા નમીને બારણાની તરણમાં હાથ ઘાલી આગળો ખસેડી બારણું ખોલી અંદર ગયો. કાકી હજી કેમ ઊંઘે છે? જોને સામા ઘરાના નળિયા પણ સોનાના થઈ ગયા ને. લે, જાગે છે કે નહીં? જાણી જોઈને બોલતી નથી કેમ? બાપાને મા લડ્યા હતા. હું ક્યાં લડ્યો હતો? હવે ન બોલી તો ચાંપું જ. હ લે, દેવતા જોઈએ છે તારે? મને કહેવું તું ને, હું છાનો માનો લાવી આપત. બાપાને મા તો છે જેવા. સગડી પાસે એક છાણું પડ્યું હતું, તેના ટુકડા કરી તેમાં એની બોયાની બીડીને ફૂંકીને ભડકો કરી એણે દેવતા કર્યો. પણ કોઈ હાલે કે ચાલે? હવે તો તારો જ વાંક છે. જો ત્રણ ગણું છું પછી સાચે સાચ ચાંપવાનો આ વખતે તો. એક, બે, ત્રણ. એણે બોયાથી કાકીના હાથને ખરેખર ચોંપ્યો, પણ રૂંવાડુંય ન ફરક્યું. કાકી, કાકી, મને ટાઢવાય છે. તારો સાલો ઓઢાડ ને, એકલી ઓઢીને બેઠી છે તે, કહીને એની સોળમાં લપાવા ગયો. ત્યારે જતી જીવી સહેજ બબડી, ખસ. હં?